આ વાતને એટલી સરસ રીતે કીધી છે, બહુ સરસ રીતે કહી છે.
ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત જીવ બંધને જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ અરૂપી રૂપીને ગ્રહણ કરે છે અને એવા જીવને એ બંધ થાય છે, એ જીવને સમજણ નથી અને બંધાય છે. જીનેશ્વરનો સિદ્ધાંતો જુઓ, કેવો અદભુત સિદ્ધાંત આ પરમાત્મા તીર્થંકર પરમાત્માએ કીધો છે. પણ જડ બુદ્ધિથી સ્થૂળ બુદ્ધિથી વિચાર કરીએ એટલે એમ થાય કે આત્મા ક્યાંથી બંધાય જ નહીં કોઈથી, એને કોઈ બાંધી શકે જ નહીં, એને કોઈ સ્પર્શી શકે જ નહીં, એ તો સદા અબદ્ધ ને સ્પષ્ટ ને અસ્પષ્ટ ને કંઈક જેટલા શબ્દો વપરાતા હોય એટલા વાયપરા કરે છે. જ્ઞાની પુરુષ કહે છે પૂદગલ દ્રવ્યનો જીવ સાથે સંબંધ થવો તેને બંધ છે. કૃપાળુ દેવે લખ્યું છે કે આત્મા છે અને તેને કોઈ પણ કારણથી બંધ છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. આ અસાર એવા સંસારને વિશે મુખ્ય વિચાર ગતિ છે જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે, બંધ વિના ગતિ નથી. તો તું માણસમાંથી નારકીમાં ગયો, નારકીમાંથી દેવલોકમાં ગયો, દેવલોકમાંથી તિરેંચમાં આવ્યો, આ જીવને બંધ નથી તો સેના કારણે ભટકવાનું થયું છે? તો એક જ રીતે જીવની ગતિ હોય ને, એક જ પ્રકારની. એ માણસ છે તો અનાદિકાળથી માણસ જ રહેવાનો, મિસ્ટર એક્સ તરીકે જ જીવન જીવે. આ ગતિ કેમ છે? ગતિ આ ગતિ કાં શોધ, કૃપાળુદેવે કહ્યું છે. આ ગતિનું કારણ શું? 14 રાજલોકની અંદર તું ફરસ, કયું પરિબળ છે? જીવ તો અબંધ છે, તો જીવને ઉપર લઈ જનાર, નીચે લઈ જનાર, હે ભગવાન હું બહુ ભૂલ્યો, આથડ્યો, રઝડ્યો, આ કોણ રઝડાવે છે તને? ત્યાં કહે છે કે એ તો ગતિ, બંધ વિના ગતિને પ્રાપ્ત થતો નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. જીવને બંધ છે માટે જ સંસાર છે. એટલે કહે છે ગમે તે કાળમાં કર્મ છે તેનો બંધ છે, અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ મોક્ષ છે. માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપનું ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. નવ પૂર્વ જેટલું શ્રુત ભણેલો એવો અધ્યાત્મ રસ પરિણતિ વિનાનો શુષ્ક જ્ઞાની બહુશ્રુત પણ અજ્ઞાની કહ્યો છે, તો અલ્પશ્રુત શુષ્ક જ્ઞાનીને તો વાત જ નહીં. 14 પૂર્વ ભણ્યો હોય ને આત્માનું જ્ઞાન નહીં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી આય આગમ અહી. ભણ્યો ગમે એટલું પણ જીવ એને જાણ્યો નહીં, આ દેહ અને આ ચેતન એને જો જાણ્યો નથી યથાર્થ રૂપમાં તો એ બધું અજ્ઞાન છે. આત્માને પૂદગલ સાથેનો સંબંધ એ જે છે એ જાણ્યો નથી તે. એટલે એકલું અધ્યાત્મ સ્વરૂપનું ચિંતન કરવાથી શુષ્ક જ્ઞાની થાય, ઉન્મત્ત દશા થાય, અને સ્વેચ્છાચારી પણ સ્વચ્છંદ આવી જાય, અને જીવને એ રખડાવનાર છે. કૃપાળુ દેવે તો સરસ વાત મૂકી છે કે અપાત્ર શ્રોતાને દ્રવ્યનો યોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્ક જ્ઞાની થવાનો વખત આવે છે. પાત્રતા જીવની હોય નહીં. ઊંચું તત્વજ્ઞાન એમને વિચારા વિના, અધિકાર વિના જો એ રીતે વિચારવાનું શરૂ કરી દે તો જીવને આવી પ્રકારનો રખડવાનો પ્રસંગ ઉભો થાય છે. આવી રીતે જગતના જીવો મોહની અંદર વર્તન કરતા હોય અને આત્માને આવું ખાઈ નથી આવી શુષ્ક જ્ઞાનની વાત તથાકથિત ક્યાંકથી વાંચી લીધું, કોઈ એકાદું વાક્ય પકડી લીધું, કોઈ એકાદો શબ્દ પકડી લીધો, અસંગત અને અસંબંધ વાતો કરે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે દાન ક્રિયા લખી હોય કે દાન ન કરવું અથવા દાન કરવું, તો શાસ્ત્રની અંદર જે જગ્યાએ જે ભૂમિકાએ જે અપેક્ષાએ કીધું છે, અપેક્ષા સમજતો નથી કે સાધુ અવસ્થામાં દાન ન હોય અને ગ્રહસ્થ અવસ્થામાં દાન સિવાય કાંઈ ન હોય. ગ્રહસ્થ જે ધનાર્જનનું ઉપાર્જન કરે છે, દ્રવ્યનું ઉપાર્જન કરે છે, એને દાન કરવું જોઈએ. એના પરોપકાર, દયા, જીવદયા, માનવ અનુકંપા, આ એનો ધર્મ છે. અને કોઈ સર્વસંગ પરિત્યાગી છે તો એને માટે દાન ધર્મ છે? નથી. એને તો જ્ઞાનદાન, બોધિદાન એ કરવાનું છે. સાધુઓ જ્ઞાનદાન કરે, સંસારીઓ દ્રવ્યદાન કરે. વસ્તુને વસ્તુના સ્વરૂપમાં સમજવાનું જૈન દર્શન અનેકાંત બતાવે છે, સ્યાદવાદ બતાવે છે. એકાંતે નિષેધ નહીં, તો કે આવું વાક્ય ક્યાંક શાસ્ત્રમાંથી સાંભળી લીધું, વાંચી લીધું, અને પછી એમ કે દયાદાન પરોપકાર વગેરે કંઈ કરવું નહીં, એ બધા કોઈ જીવના હેતુ મુક્તિના નથી. અને આવો મોહના વર્તની અંદર પછી લોભની કસાઈની અંદર રહી અને એ જીવ પોતાનું જીવન પસાર કરે છે. એને કોઈ જીવની અનુકંપા થતી નથી. તો આ ધાર્મિકતાનું, આધ્યાત્મિકતાનું લક્ષણ ખરું? કરુણાશૂન્ય વ્યક્તિ એને આધ્યાત્મિક વ્યક્તિ કહી શકાય? શક્ય નથી. એટલે અહીંયા એને શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ સમજાવ્યું કે જગતમાં મોક્ષ માર્ગની આરાધના કરનારા જીવોના બે વર્ગ, એક ક્રિયાજળ, બીજો શુષ્ક જ્ઞાની. ક્રિયાજળ એ માત્ર ક્રિયા કરે, અંતર ભેદાય નહીં અને કોઈ પણ જાતની જ્ઞાનની વિચારણા કંઈ કરવાની હોય નહીં, તત્વોનો વિચાર ન કરે, શેના માટે કરીએ છીએ એનો પણ વિચાર ન કરે અને યંત્રવત ક્રિયા કરે. બીજો શુષ્ક જ્ઞાની જે ગણે કે કોઈ ક્રિયા કરવી જ નહીં, ક્રિયાથી આપણું કંઈ થવાનું જ નથી અને ક્રિયાને આ જીવને કંઈ લેવા દેવા જ નથી, જીવ કંઈ બંધાતો નથી, જીવનો કંઈ મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે થતો નથી, બંધ છે જ નહીં, તો પછી જવાની વાત ક્યાં રહી? એ લોકો મોહાવેશમાં વર્તતા હોય આવા શુષ્ક જ્ઞાનીઓ આ બંનેનું સમજાવી અને કૃપાળુદેવ મોક્ષ માર્ગની ભૂમિકાની અંદર અદભુત હવે એક માર્ગ પ્રકાશે છે.
વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન.
વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. જગતના જીવોએ અધિકાર માટે આ વૈરાગ્યની ઉપાસના કરવી જોઈએ. જ્યાં સુધી વૈરાગ્યને ઉપશમ જીવમાં આવતા નથી ત્યાં સુધી સિદ્ધાંત બોધ સમજી શકાતો નથી, તત્વ જીવનમાં પરિણમન પામતું નથી. ભૂમિકા શુદ્ધ ન હોય, ભૂમિકા શુદ્ધ ન હોય, વરસાદ ગમે તેટલો પડે બીજ ઉગી શકે નહીં, ક્ષેત્ર વિશુદ્ધિ વિના મોલ પાકે નહીં, પાક ન થાય. વાસણ સ્વચ્છ ન હોય તો એની અંદર કોઈ વસ્તુ રહી શકતી નથી. આવી પાત્રતા જીવ જ્યાં સુધી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને તત્વજ્ઞાનનો બોધ નથી થતો. એનું ચિત્ત નિર્મલ થવું જોઈએ, એની બુદ્ધિ નિર્મલ થવી જોઈએ. વિકારી દ્રષ્ટિ હોય અને વિકારી મન હોય, વિકારી ચિત્ત હોય, તત્વનો બોધનું પરિણમન કેવી રીતે થાય, કયા આધારે થાય? નિર્વિકાર થયા વિના, નિર્મલ મન કર્યા વિના આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? ભૂમિકામાં ભગવાન કહે છે કે વૈરાગ્ય આદિ જે છે એના બે હેતુ છે. એક તો એ સફળ ત્યારે જ છે કે જો આત્મજ્ઞાન થાય તો. આત્મજ્ઞાન ન થયું અને ત્યાગ વૈરાગ કર્યો. હઠ યોગીઓ કેટલો ત્યાગ વૈરાગ કરે, 40 દિવસ ખાડો ખોદીને અંદર પુરાઈ દે, એક પગે 4-4 મહિના ઉભા રહીએ, એકદમ ઉઘાડે શરીરે, ભયંકર ઠંડીમાં હિમાલયની ઠંડી હોય તો પણ ત્યાં એ પોતે ઉભો હોય. હઠ યોગી કૃપાળુ દેવીજે કહ્યું, દ્રઢ આસન પદ્મ લગાવી દો. કેટલું કરે મન પૌન નિરોધ સુબોધ કયો, દ્રઢ આસન પદ્મ લગાવી દો. જપ ભેદ જપે તપ ત્યો હિ તપે, સૂરજની જેમ તપતો હોય, ખડકની જેમ તપતો હોય, પણ જો આત્મા પ્રાપ્ત ન થાય તો એ વૈરાગ્યની કિંમત કેટલી, ત્યાગ એને કર્યો એની કિંમત કેટલી. તો કે છે કે એની કોઈ કિંમત નથી, આત્મજ્ઞાન થાય ત્યારે જ વૈરાગ્યની સફળતા છે. પણ આ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, બહુ સરસ રહસ્ય કીધું કે તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું નિદાન, એનું કારણ શું, કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું, તો કે ત્યાગ વૈરાગ્ય. અને ત્યાગ વૈરાગ્યને સફળ કરવા શું કરવું, તો કે આત્મજ્ઞાન. ત્યાગ વૈરાગ્યને સફળ કરવા શું કરવું, તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, તો કે ત્યાગ વૈરાગ્ય કરીને કરવું. બંનેને જોડ્યા, ત્યાગ વૈરાગ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે કરવા. અને આત્મજ્ઞાન પ્રાપ્તનો લક્ષ્ય આ સાધન વિના, આ કારણ વિના થાય નહીં, કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં, સાધન વિના સિદ્ધિ થાય નહીં. તો આ જે કંઈ ત્યાગ વૈરાગ્ય છે એ તો સાધન છે. વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે. અર્થાત ભવનું મૂળ છેદે છે. વૈરાગ્ય, ત્યાગ આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના પણ કારણ છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જવળ અંતઃકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્ય આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે એમ કહ્યું. આ બંનેનો જે આપણને દેખીતો સંઘર્ષ દેખાય છે એનો સમન્વય અહીંયા કૃપાળુદેવ મૂકે છે કે ભાઈ, જ્ઞાન ન થાય તો વૈરાગ્યની નિષ્ફળતા છે, વાત સાચી તારી, પણ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટેનું સાધન શું, તો કે વૈરાગ્ય જ છે. પ્રથમ આયુધ બાંધતા અને વાપરતા શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે. તેમ પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવે, કામ આવે છે અને આરાધના થઈ શકે છે. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. અને વિચાર વિના વૈરાગ્ય આવે નહીં, અને વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહીં. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છીએ. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભાવનું, ભક્તિનું બળ વધે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદભુત સ્વરૂપ ભાસે છે. અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. જીવમાં જેમ જેમ ત્યાગ વૈરાગ્યનું બળ વધે, તેમ જીવની અંદર સદગુરુનો બોધ પરિણામ પામે. અને પરિણામ પામે એટલે બંધના જે સાધનો છે તે, નિવૃત્તિના ઉપાયો છે તે સહજમાં સિદ્ધ થાય છે. આવી તો અદભુત આ ત્યાગ વૈરાગ્યની છે. ત્યાગ વૈરાગ્ય પાયો છે. અંતઃકરણને નિર્મલ કર્યા વિના અહમ મમત્વ એ જીવમાંથી હટશે નહીં. જગતના પોદગળ પદાર્થો પ્રત્યે જે મોહાશક્તિ છે, એટલી બધી મોહબુદ્ધિ છે, મારાપણું છે, એ બધું ખસશે ક્યાંથી? ત્યાગ વૈરાગ્ય વિના એનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી વૈરાગ વિના વિરાગ ક્યાંથી આવે, અને વિરાગ વિના વિતરાગી કેવી રીતે થવાય? વિરાગ વિશેષ પ્રકારનો રાગ, ધર્મનો, આત્માનો, અધ્યાત્મનો. વૈરાગ્યથી વિરાગમાં આવો, વિરાગથી વિતરાગમાં જવાય. એક એક તબક્કા જીવે લેવા પડે. અધ્યાત્મ માર્ગનો પાયો, અધ્યાત્મ સંસ્કૃતિનો પાયો ત્યાગ છે. ભોગ નથી, ભોગથી જ્ઞાન પ્રાપ્ત ન થાય, ભોગથી આત્મજ્ઞાન ન પ્રગટે, વૈરાગ્યથી પ્રગટે. સંસારની એક પણ પદાર્થમાં આ જીવની આસક્તિ હોય, એનું મન રોકાતું હોય ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થવો મુશ્કેલ છે. કૃપાળુ દેવ મુંબઈની પેઢીમાં બેસતા હતા અને મહાત્મા ગાંધીજીને રોજ મળવા ગયા. ગાંધીજીના ચરિત્રમાં લખ્યું કે અમે રોજ મળતા, પણ ક્યારે જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે એનામાં મોહાશક્તિ થયેલી મેં જોઈ નહીં. નિતર તો વૈરાગ્યના જીવનમાં હતો. 24 વર્ષની ઉંમરે એમણે એમનો સંપર્ક એકબીજાનો પરિચય કર્યો છે. 24 અને 25 વર્ષની ઉંમરના બે નવજુવાન, એક બેરિસ્ટર અને એક ચાર ચોપડી ભણેલો વવાણિયાની અંદર, અને આ રીતે આવો જ્ઞાની એ ઝવેરી બજારની પેઢીની અંદર હીરા રત્ન માણેકનો વેપાર કરે છે. એને જોનારી કે છે કે કોઈ ચીજ પ્રત્યે મેં એનામાં આસક્તિ જોઈ નહીં. અપૂર્વ અવસર પદ તો એમણે 30 વર્ષની ઉંમરે લખ્યું. ગાંધી લખે છે કે અપૂર્વ અવસર પદની પેલી બે ગાથાઓમાં જે વૈરાગ્યનું વર્ણન એને કર્યું છે, એવો નિતરતો વૈરાગ્ય મેં કવિશ્રીના જીવનમાં, એના પેઢી ઉપરના જીવનમાં નિતરતો વૈરાગ્ય જોયો હતો. એના જીવનમાંથી વૈરાગ્ય નીતરે અને એના લખાણમાંથી સત નીતરે. એટલે એમણે લખ્યું કે રાગને કાઢનાર જાણે છે કે રાગ રહિત થવું એ કેટલું દુષ્કર છે, પરંતુ એવી રાગ રહિત વિતરાગી દશા કવિશ્રીને સ્વાભાવિક હતી, સાહજિક હતી, સહજ હતું એને તો, કારણ કે જગતની કોઈ ચીજમાં એને ક્યાંય લપેલાયા નહોતા. આવી દશાથી આત્મજ્ઞાન પ્રગટતું હોય છે. એટલે ઉદાસીનતા, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની, પેલા સંસાર તરફ વૈરાગ્ય આવવો જોઈએ. વૈરાગ્ય આવે સંસાર તરફ, સંસારનો થાક લાગવો જોઈએ. નિર્વેદ નામનો ગુણ પ્રગટ્યા વિના સંવેગ આવે, સંવેગ એટલે મોક્ષની અભિલાષા, મોક્ષ તરફ પ્રયત્ન કરવાની વેગવંતો પ્રયત્ન, એને સંવેગ કહેવાય. ધારા ઉછળે પ્રયત્નની, સંસારથી થાક્યો હોય એ મોક્ષ માર્ગમાં ઉત્સાહથી ચાલે, કે સંસારમાં પણ જેને જવા માટે હજુ ઘણી ઘણી સુખ વેદાય છે એ મોક્ષ માર્ગમાં કેવી રીતે ચાલી શકે. એટલે અહીંયા કહ્યું છે કે અહીંયા તો માત્ર જેણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે, એ ભૂમિકામાં જે જીવો આવ્યા છે, એ જ જીવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આજ નહીં તો કાલ જેદી તેદી આ જીવને જ્ઞાન થશે, તેદી એને જ્ઞાનની, એની વૈરાગ્યની ભૂમિકામાં થશે, ભોગની ભૂમિકામાં થશે નહીં. ભરત ચક્રવર્તીને આરિસા ભવનની અંદર એ જે જ્ઞાન થયું, એકદમ કેવળ જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રગટ્યો, એ વૈરાગ્યની ભૂમિકામાં કે ભોગની ભૂમિકામાં? આભૂષણો પહેરવાના ભાવ થતા હતા એમાં, કે એક આભૂષણ છટકી ગયું ને એને કારણે એની નશ્વરતા વિચારી એમાં? ભૂમિકા વૈરાગ્યની કે ભોગની? વૈરાગ્યની ભૂમિકામાં. પૂર્વને પશ્ચિમની સંસ્કૃતિમાં તફાવત આ જ છે. પૂર્વની સંસ્કૃતિનો પાયો ત્યાગ છે, પશ્ચિમની સંસ્કૃતિનો પાયો ભોગ છે. જીવનની અંદર સુખ સામગ્રી, ભોગ ઉપભોગ, કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ એ આધુનિક જીવનનું લક્ષણ છે. ત્યારે આ દેશના લોકોએ એ વેદકાળની અંદર પ્રશ્ન કર્યો, ઉપનિષદની અંદર, ભંતે કો ભાગ્યવંત, હે ભગવાન, આ જગતમાં ભાગશાળી કોણ? તો અમેરિકામાં તો દર વર્ષે લિસ્ટ બહાર પડે છે કે હુ આર ધ ફર્સ્ટ 10, એની સંપત્તિ કેટલી, સ્થાવર મિલકત કેટલી અને એની જંગમ મિલકત કેટલી, કેટલા ડોલર એની પાસે છે, એ ફર્સ્ટ 10માં કોણ આવે છે? પછી ફર્સ્ટ 100, ફર્સ્ટ 1000, એવી બધી ત્યાં એક જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે. અહીંયા હવે કંપની બાબતમાં તો શરૂ થયું છે કે પેલી 100 કંપનીઓ કઈ, પેલી 10 કઈ, વગેરે વગેરે. આ ઋષિએ એના શિષ્યને જવાબ આપ્યો, કૌપીન ધારી ખલુ ભાગ્યવંતા. એ શિષ્ય જેણે આ શરીર ઉપર માત્ર કૌપીન ધારણ કર્યું છે એ જ આ જગતનો ભાગ્યશાળી છે. આ આર્ય દેશ, આ આર્ય દેશની સંસ્કૃતિ, અહીંયા વ્યક્તિની મહાનતાને માપવાના સાધનો કે વ્યક્તિ કેટલો મહાન છે, તો કેટલા બંગલા છે, કેટલી ગાડી છે, કેટલી ફેક્ટરી છે, કેટલી બેંક બેલેન્સ છે, એના ઉપરથી વ્યક્તિની ઊંચાઈ મપાય નહીં. પણ વ્યક્તિમાં ત્યાગ વૈરાગ્ય કેટલો છે એ વ્યક્તિની મહાનતાનું સાધન છે. એટલે રસ્તા ઉપર આપણે જતા હોય અને કોઈની સડસડાટ કરતી જેન ગાડી, મારુતિની કે થાઉઝન્ડ કે એ બધી સામે ભટકાય તો આપણને કઈ બહુ એની ચિંતા છે નહીં. ચાલ્યા કરે, એના રસ્તે ગાડી હોય તો એના ઘરની, આપણે શું, આપણે તો આપણા પગે ચાલ્યા જઈએ. પણ રસ્તે જતા કોઈ એવો તપસ્વી, જ્ઞાન પુરુષ, અકિંચન અને અપરિગ્રહ એવા મહાત્મા મળે, સંત મળે, તો આપણે કદાચ આપણા વાહનમાં જતા હોય ને તો પણ એ થોભાવી દઈએ અને ઘડીભર એના દર્શન કરીએ, પાવન થઈએ. અને બહાર જતા હોય તો એમ થાય કે આજે હું બહાર જતો હતો અને બરોબર રસ્તા ઉપર કોઈ મહારાજ સાહેબ બિહારમાં નીકળ્યા હતા અને અમને તો આ બાઉન્ડ્રી ઉપર જતા હાઈવે આગળ એમના દર્શન થયા. ભાગ્યશાળી તો શેનું ભાગ્ય, તને કોણ મળ્યું? ચીફ મિનિસ્ટરની ગાડી મળી લાલ બત્તીવાળી, એનો આનંદ હતો? એનો તો કાળો કકડાટ હોય. પણ પાદવિહારી, ભિક્ષાચારી આવા કોઈ મહાન સંત અમને મળ્યા એને કારણે જીવન અમારું ભાગ્યશાળી થયું. આ દેશની અંદર મહાનતા, આ દેશની અંદર વ્યક્તિની ઊંચાઈ, એના માપવાના માપદંડ, એના ત્યાગ અને વૈરાગ્ય કેટલા પ્રમાણમાં છે એ છે. એટલે ભગવાન કહે છે કે આધ્યાત્મ સંસ્કૃતિ છે, જ્ઞાનને પામવા માટે સર્વપ્રથમ ત્યાગ વૈરાગ્ય, વૈરાગ્ય અને ઉપશમ એ ધર્મરથના બે પાયા છે, બે ચક્ર છે, એના આધાર ઉપર આ ધર્મરથ ચાલી રહ્યો છે. જો ત્યાગ વૈરાગ્ય નહીં હોય, વૈરાગ્ય અને ઉપશમ નહીં હોય, તો એ ભૂમિકાની અંદર કોઈ તત્વનો બોધના બીજ ગમે તેટલા મળે, જ્ઞાનીઓના શાસ્ત્રમાંથી ઉપદેશ ગમે તેટલો મળશે, પણ આ અંતઃકરણની ભૂમિ ઉપર એ ઉગી શકશે નહીં. ઉકેળાની અંદર બીજ ઉગતું નથી, ઉદ્યાનની અંદર પુષ્પ ખીલી શકે છે, તો એ ત્યાગ વૈરાગ્ય એ ભૂમિને આ રીતે શુદ્ધ કરવા પણ છે. આગળની ગાથામાં કહે છે, ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે તે પોતાનું ભાન ભૂલે, અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદાથી પરાભવ પામે અને આત્મા ચૂકી જાય. ભગવાન કહે છે કે કેને જ્ઞાન કોને થાય? ત્યાગ વૈરાગ્ય જેના ચિત્તમાં નથી. શબ્દ કયો મૂક્યો છે? ચિત્તમાં. વૃત્તિઓનું ઉત્પન્ન થવું ચિત્તમાં છે. આપણે દેહથી ત્યાગ ઘણો કરીએ છીએ, ચિત્તથી ત્યાગ કેટલો? શબ્દ બહુ વિચારવાના છે. ચિત્તમાં ત્યાગ એટલે શું? વસ્તુ પ્રત્યેનો આસક્તિ ભાવ ન હોવો, તે વસ્તુ પ્રત્યે મોહબુદ્ધિનો અભાવ, એનો ચિત્તમાં ત્યાગ. વસ્તુ હોય છતાં તેના પ્રત્યે તેનું મમત્વ નહીં. આલોચનાના પાઠની અંદર એ આવે છે, અહો સમકેતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરસે ન્યારો રહે જ્યું ધાવ ખીલાવે બાળ. નર્સ હોય ને, નર્સ એ છોકરાની માવજત કરે, છોકરાને રમાડે, નવડાવે, ખવડાવે, પીવડાવે, પણ એને એની યારે મમત્વ કેટલું. અંતરમાં પૂરી શ્રદ્ધા છે કે આ મારો નથી, આ મારો થવાનો પણ નથી. ચિત્તમાં બાળક પ્રત્યે કોઈ એનું માતૃત્વનો ભાવ નથી. કાળજી માં કરતા સારી લે છે. કાળજી માં કરતા સારી લે છે, અને છતાં માતૃત્વનો ભાવ એનામાં નથી. ચિત્તની ભૂમિકા શું છે? મુનિમ બેઠો છે, વેપાર વણજ કરે છે, બધું જ થાય છે, ચિત્તની ભૂમિકા શું છે? આપણે તો પગાર 12 મહિને દાડે જે મળશે તે જ, એને ત્યાં એનો માલિકીનો ભાવ નથી. અને કાલ સવારે કદાચ એની અંદર 1 લાખ રૂપિયાની ખોટ ગઈ તોય મારે શું, અને 1 લાખ રૂપિયા કમાણો તોય મારે શું. સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું, સરસ્વતી ચંદ્રની કવિતામાં આવે છે. આ જગતની સ્થિતિ છે. વૈરાગ્ય ચિત્તમાં હોવો જોઈએ. જ્યાં ચિત્તમાં વૈરાગ્ય જાગ્યો છે એને ત્યાગ ટકી શકે છે. એટલે નિષ્કુળાનંદજીએ ગાયું છે ભજન, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. જો વૈરાગ્ય વૃત્તિ ચિત્તમાં નહીં હોય તો ત્યાગ ટકી શકશે નહીં. 5-15 દી ટકશે, ત્યાગનો ઉફાણો આવશે. આ છોડી દઉં, તે છોડી દઉં, આમ કરું, આની બાધા લઉં, આમ કરું, તેમ કરું, આવી બાધાઓ તો ઘણીવાર લેવાતી જાય. અંતરથી જો ચિત્તમાં વૈરાગ્ય જાગ્યો નહીં હોય તો ત્યાગ ટકી શકશે નહીં, અને એનું પરિણામ વિપરીત આવવાની પણ સંભાવના ખરી. કે જે વસ્તુ છોડી હશે એ જો ચિત્તની અંદર એની ત્યાગ વિરાગની વૃત્તિ નહીં હોય તો એ કાળ મર્યાદા પૂરી થાય નિયમની, એ બાધા પૂરી થાય, એ પજોષણ ગયા કે ચાતુર્માસ પૂરું થયું કે ગુરુ અહીંથી પધાર્યા, એટલે તૂટી પડવાનો છે એના ઉપર. અને કા પોતે બહારગામ ગયો, કારણ કે છૂટ રાખી હોય ને કે ગામ પરગામ હાજે માંદે, બસ આ બધું રાખીને બેઠો છે. કારણ કે ઓલો અંદર જે છે ચિત્તની અંદર વૃત્તિ નથી, જે કઈ છે તે બહાર છે. આવું ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં જેને ન હોય એનો ત્યાગ પણ ટકી શકે નહીં. એનો ત્યાગ પણ નદીના પૂર જેવો, એ આવે પણ પૂર જાય ત્યારે શું કરે, કાંઠો ઉહેળીને લઈ જાય, મુળગું બધું જાય એની અંદર. તો નદી કાંઠા ઉપર રહેલા ઝાડનો પણ ખો વાળી દે, અને જેટલા છોડ ઉગ્યા હોય નાના એવા પુષ્પના એનો તો ધોથ વાળી દે. એમ આવી પ્રકારનો જો પૂર આવે ત્યાગનું, અને અંદર કોઈ પણ પ્રકારનો વિરાગ ચિત્તમાં ન હોય તો એ જયારે જાય ને ત્યારે થોડા સદગુણોના છોડવા ને ફોડવા ને કંઈક થયું હોય ને એ પણ ભેગું લેતું જાય. એકેય સદગુણ રહેવા દે નહીં. અને પછી કોઈ કહે કે 10 વર્ષ પહેલા આ ભાઈને દીક્ષાના ભાવ હતા. કેટલા? 10 વર્ષ પહેલા. અને ભાઈ કરતા બેનમાં તો વધારે, કે બધાને 15 વર્ષથી 25 વર્ષ સુધી દીક્ષાના જ ભાવ હોય. અને એ પછી જયારે એનું જીવન જુએ ત્યારે કે અરે આના જીવનની અંદર આટલી પ્રકારનો અસંયમ, આવો ત્યાગ. અને હિસ્ટ્રીની અંદર આવે આટલા વર્ષી તપ, આટલી અઠાઈ, આટલા હોળ ભથ્થા, આટલું આ, આટલું આ બધું કર્યું છે. પણ પછી જે સંસારમાં લપેટાઈ જાય, કારણ ચિત્તમાં આ વૈરાગ્યની વૃત્તિ હતી નહીં. ચિત્તમાં વૈરાગ્ય ન હોય એને જ્ઞાન ન થાય. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, બંને એકલા હોતા નથી. અને જ્યાં વૈરાગ્ય હોય અને જો જ્ઞાન ન હોય તો સમજી લેવું કે આનો વૈરાગ્ય ખોટો છે. દૂધના ઉફાણા જેવો છે, પાણીના પૂર જેવો છે. આ જાશે ત્યારે જીવનનું સત્વ અને જીવનના સદગુણોને પણ ભેગો લઈ જશે. વાસ્તવિક સુખ વિરાગમાં છે. માટે જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિયો છે. કૃપાળુ દેવે મોક્ષમાળાના પાઠમાં લખ્યું છે કે વૈરાગ્ય એ જ જીવને અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિયો છે. ભૂમિયો એટલે માર્ગ બતાવે તે. જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય, કેમ કે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. દર્પણ કેવું છે? મલિન છે. ત્યાગ વિરાગના જેના ચિત્તમાં સંસ્કાર નથી, ભોગ ઉપભોગના સંસ્કારોથી મલિન થયેલું ચિત્ત, એવા દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. પ્રતિબિંબ કયા દર્પણમાં પડે? જે દર્પણ સ્વચ્છ હોય, સાફ હોય, એમાં પ્રતિબિંબ પડે. પણ જે દર્પણની અંદર સ્વચ્છતા નથી, મલિનતા હોય, તો પ્રતિબિંબ પડી શકે નહીં. તેમજ માત્ર ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે, અર્થાત આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમ આદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય, અર્થાત આત્મજ્ઞાનને પામે નહીં. ભયસ્થાન બતાવે છે કૃપાળુ દેવે, અદભુત બતાવ્યું છે કે જેને જો એ પોતે ત્યાગ વૈરાગ્ય કરીને આત્મજ્ઞાનની સાધના ન કરે તો થાય શું? તો કે પૂજા સત્કાર આદિ પામવાનું શરૂ થઈ જાય. જરા ત્યાગ વૈરાગ્ય આવે એટલે પહેલું કામ શું થાય? સત્કાર અને પૂજા, માન અને બહુમાન. અને માન અને બહુમાન શરૂ થયા એટલે જીવનું અટકવું થઈ જાય, રોકાઈ રહેવું થઈ જાય. અને જેવું એની અંદર રોકાઈ રહેવું થાય એટલે સંયમથી ચ્યુત થાય, સંયમથી જીવ પડી જાય. પૂજા સત્કાર પ્રસિદ્ધિ યશ કામના નામના વાહવા બહુમાન લોક પ્રસિદ્ધિ આની અંદર પડેલો જીવ પોતાની આત્માની મુક્તિનો માર્ગ ભૂલી જાય છે. અને બહુધા મોટા ભાગે આજે આ જ જોવું પડે છે, જોવા માટે અનુભવમાં આવે છે કે જગતના જીવોને આજે પૂજા સત્કારમાં જરાક કંઈ કર્યું એટલે એની અંદર લપેટાઈ જાય છે. સત્કાર બહુ મીઠો લાગે, બહુ મજાનો દુર્ગુણ છે. પ્રશંસા અને સત્કાર એવા દુર્ગુણ છે કે જીવને ખબર નથી પડતી. કોઈ આપણને જરા કેમ કહે કે વાહ તમારા જેવા તો કોઈ ત્યાગી નહીં, સંયમી નહીં, કેવી મજા આવે, બહુ સરસ ભાઈ, બહુ સાદા, બહુ પવિત્ર, બહુ સ્વચ્છ, કાંઈ આટલું બધું ખૂબ ધર્મનું આચરણ તો કેટલું, આ તિથિ આ ન ખાય, અહીંયા આમ ન જાય, અહીંયા આમ કરે, આવું બધું કે ચાર પાંચ જણા કેવી મજા આવે. એટલે આપણે કહ્યું કે એક જણાએ પૂછ્યું કે શું લેશો, ચા કે દૂધ? તો કે શું વાત કરો, ચા 40 વર્ષ ત્યાં પીધી નથી. અમે તને એ પૂછ્યું તું કેટલા વર્ષ ત્યાં નથી પીધી, અમારે કઈ કામ છે? તે 40 વર્ષ ત્યાં નથી પીધી, ચા તો ચાખી જ નથી. સારું, નો ચાખ્યું છે, આપણે કઈ બીજું કઈ કામ નથી. અમે તો એટલું પૂછ્યું કે અમારા ઘરે આપ પધાર્યા છો તો કંઈક અમારે સત્કાર સન્માન કરવો જોઈએ. અમે પૂછી લીધું કે ઠંડુ લેશો, ગરમ લેશો, ચા લેશો, કોફી લેશો, દૂધ લેશો, શરબત લેશો. એમાં ચા 40 વર્ષ ત્યાં પીધી નથી ને પછી એનું રામાયણ શરૂ થાય કે ફલાણા આવ્યા હતા ને એને મને આમ કીધું તું, એની બાધા લીધી ને બસ તે દીને ઘડી ને આજનો દી. એને ચા છોડી છે એના કરતા 40 વર્ષ ત્યાં છોડી છે, એનું મહત્વ, એનું મહાત્મ્ય એટલું બધું વેદાય છે. પણ ચા તને નહીં નડત આત્મજ્ઞાનમાં, ચાડી આવે છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં. જેને છોડાવી છે એને ચા નથી છોડાવી, એની તારી ગુલામી છોડાવી છે કે ચાની ગુલામી તને ન હોવી જોઈએ. તું આ પદાર્થનો ગુલામ માનસિક રીતે ન થા. આ બંધન, આ બંધાણ, આ વ્યસન, આ વ્યસન છે એ ખતરનાક છે. એટલે જ્ઞાની પુરુષોએ ઉપકાર કરીને કહ્યું હોય કે મને આના વિના ન ચાલે, મારે તો આ જોઈ, એટલા માટે સાધના નહીં થાય, મારું માથું ચડે, એને કોઈએ કહ્યું કે છોડી દે, પણ ચા આડી આવે તો ચાની તાકાત વધારે કે આત્માની તાકાત વધારે? જીવને ખબર નથી તાકાત કેની વધારે, ચેતન તત્વ કે જળ તત્વ? ભાઈ, પણ આ બધા તત્વની અંદર એને જે પરિપ્રેક્ષમાં હેતુમાં સમજવાનું છે સમજતો નથી, એટલે અટકે ત્યાગ વિરાગમાં. એ આવા ત્યાગ વિરાગ કરીને અટકી ગયો, એ અટકવાના કારણમાં શું આવ્યું? પૂજા, સત્કાર, માન, બહુમાન, પ્રશંસા, યશ, બસ ચારે બાજુ વાહવા. બે ચાર જણાએ આ કહ્યું અને હવે તો એ ન થતું હોય તો ઉભું કરી દે. આટલા વર્ષથી આજે એનું ઉજવણું કરો, ઓલું યાદ આવે. માન શાંત થઈ ગયું હોય તો માન કશાય જાગૃત થાય છે, આ અટકવાનું થાય છે. તો ભૂલે નિજ ભાન, ભગવાન કહે છે જો આ સ્થિતિ થઈ ગઈ તો તું તારું ભાન ભૂલી જઈશ. તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ રહી જશે, ને તું ત્યાગ વિરાગની અંદર અટકી જઈશ. માટે અટકવાની પણ ના પાડી છે. અને એનો બીજો અર્થ આ અનેકાંત છે, સ્યાદવાદ છે, બંને અર્થી સમજ. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ની જે ભાન, ત્યાગ વિરાગ કરતા જ જો અટકી જઈશ, નહીં કરતું તો તારું ભાન ભૂલી જઈશ. ત્યાગ વિરાગ કર્યા પછી અટકી જઈશ તોય નુકસાન છે, અને ત્યાગ વિરાગ કરતા પાયામાં જ અટકી જઈશ કે ત્યાગ વિરાગની કઈ જરૂર જ નથી તો પણ તારું ભાન ભૂલીશ. અટકે બંને અવસ્થામાં લાગુ પડે. ત્યાગ વિરાગ થયા પછી પણ અટકવાનું નથી, પણ આત્માની મુક્તિમાં આગળ વધવાનું છે. અને એ માટે થઈને ત્યાગ વિરાગ ન કરવો એમાં જ અટકી જાય કે ના આપણાથી કાંઈ ન થાય, આપણે કાંઈ જરૂર પણ નથી, તો પણ આત્માની મુક્તિનો માર્ગ મળશે નહીં. એટલે આ કહે છે કે તો પણ તારા માટે મુશ્કેલી છે. હવે આ વાત કરી કે આવા ક્રિયાજળ, આવા શુષ્ક જ્ઞાની, આ બંને જણા મોક્ષનો માર્ગ માનીને બેસી ગયા છે. આ ક્રિયાજળ એ માત્ર ક્રિયા કરે છે, અંતરભેદ કરતો નથી, અને આ શુષ્ક જ્ઞાની કોઈ પણ પ્રકારના કર્મબંધના ઉપાયો કે સાધના કરતો નથી. એટલે ભગવાને કહ્યું કે ભાઈ, ત્યાગ અને વિરાગ આ જે કાંઈ ધર્મ સંયમ એનું સ્વરૂપ છે, ધર્મનું સ્વરૂપ સંયમ છે, એ સંયમ કરવાના છે. કારણ કે એ વૈરાગ્યની, એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના નિદાન છે, એના કારણ છે. એ તું કર, એ નહીં હોય તો જ્ઞાન પણ નહીં થાય તને, અને આ જ્ઞાન નહીં થાય, અને આ જ્ઞાન કરવા માટે આ અટકવાનું પણ નથી. આવું બધું સમજાયું, આટલું બધું સમજાયું એટલે મુમુક્ષુ મુંજાઈ ગયો. કહેવામાં પછી કરવું શું? ત્યાગ વિરાગ કરવા કે ન કરવા? બસ આ પ્રશ્નની અંદર અત્યારે ચારે બાજુ મુમુક્ષુ જગત જો અટવાઈ ગયું હોય તો આની અંદર કે તો પછી આ આખું વાંચ્યું તો ખરું, પણ ક્રિયા કરવી કે નહીં? સીતાનું હરણ કે હરણની સીતા થઈ કે નહીં? બસ આની અંદર પાછો લપેટાઈ ગયો. એટલે કૃપાળુ દેવને તો આત્મસિદ્ધિનો માર્ગ કેવો છે ને, એટલે એમણે તરત કહ્યું કે જો ભાઈ, આ બધું અમે તને, આ સ્યાદવાદ છે, આ અનેકાંત શૈલી છે, દરેક વસ્તુના સંભવિત પદાર્થોને અનેક દ્રષ્ટિકોણોથી જ્ઞાનીએ સમજાવે છે, તારે શું કરવાનું છે? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો હા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે, એ આત્માર્થી પુરુષના લક્ષણ છે. આત્માર્થી કોણ? સાચો. જ્યાં જે વાત, જે પ્રમાણમાં, જે ભૂમિકાએ, જે ક્રમમાં, યથા પદવી, યથા ક્રમ, યથા શ્રેણી, પોતે જ્યાં ઊભો છે એ પ્રકારે ત્યાં સમજે કે હું ક્યાં અટકું છું, મારી મુશ્કેલી ક્યાં છે, મારી નિર્બળતા ક્યાં છે, વોટ ઇઝ માય વીકનેસ, ત્યાં એ વીકનેસને દૂર કરવા માટે થઈ, અને ત્યાં સમજવું તે પોતાની નબળાઈને સમજવી, ત્યાં ત્યાં તે આચરે. અને એ નબળાઈ દૂર કરવા માટે જે કોઈ આવશ્યક ઉપાયો જ્ઞાનીઓએ કહ્યા છે, શ્રીજીને સહસ્ત્ર ગમે ક્રિયાઓ અને સહસ્ત્ર ગમે ઉપદેશ કીધા છે, તો આમાંથી મારે કયો લેવો? તો કે જે તને આત્માની ઉજ્જવળતા તરફ લઈ જાય, ચિત્તની નિર્મલતા તરફ લઈ જાય, વૃત્તિઓને નિવર્તન તરફ લઈ જાય, એ માટે તારે, એ તારા માટે હિતકારી છે. માટે મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવ, એનું લક્ષણ જ કે જ્યાં યોગ્ય છે ત્યાં સમજવું અને સમજીને આચરવું. નિતરા સમજે અને પાછો આચરે નહીં. પણ સમજવાનો અર્થ જ એ, કૃપાળુ દેવે કહ્યું છે કે સમજવાનો અર્થ જ એ છે કે ત્યાં તે પ્રકારનું આચરે. જે જે ઠેકાણે જે જે યોગ્ય છે, એટલે જ્યાં ત્યાગ વૈરાગ્ય યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્ય સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે પ્રકારે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. મતાર્થી હોય કે માનાર્થી હોય, તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે, ક્રિયામાં કે જ્ઞાનમાં દુરાગ્રહ થયો હોય, એ દુરાગ્રહને છોડાવવા માટે અથવા શુષ્ક જ્ઞાનના અભિમાનમાં જ જેને જ્ઞાનીપણી માનું લીધેલો છે, તે ત્યાગ વૈરાગ્યદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. માટે સમજવું ને આચરવું એ બે સામાન્ય પદે છે, બંનેનો અર્થ સમાન છે. પણ વિભાગ પદે કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે ત્યાં ત્યાં સમજવાની એને કામના છે, અને જ્યાં જ્યાં જે જે આચરવું ઘટે તે આચરવાની જેને કામના છે તે આત્માર્થી કહેવાય. સમજવાની જ્યાં જેટલું સમજવું પડે એ સમજવાની પણ જેને કામના છે, અને જ્યાં જેને આચરવું પડે એ આચરવાની પણ જેને કામના છે. વિતરાગ માર્ગ, અનેકાંત દર્શન, આ જૈન દર્શનનું બહુ અદભુત સ્વરૂપ છે. અનેકાંતનો વાત એ કે કોઈ પણ વાત એકાંતે ન પકડાય, એનો એક જ દ્રષ્ટિકોણ ન હોય, એક જ નહીંથી એનું મૂલ્યાંકન ન હોય. એ વાતના અનેક સ્વરૂપ છે, અનેક પડખા છે, અનેક પાસા છે, અનેક દ્રષ્ટિકોણ છે. એ બધા જ દ્રષ્ટિકોણો, કારણ કે જીવની અવસ્થા જુદી જુદી છે. જગતની અંદર અજ્ઞાની કેટલા? અનંત. એમાંના બે અજ્ઞાની સમાન ખરા? બે અજ્ઞાની સમાન ખરા? કોઈ રીતે ને કોઈ વાતે સમાન નથી. કેટલા માણસો પેદા થયા અને કેટલા ગયા, બે ચહેરા એક સરખા મળે? એક જ સરખી એની શરીરની બધી જ સંરચનાઓ એક સરખી મળે? અંગૂઠાની છાપ બે ની એક હોતી નથી. સહી હજી ક્યાંક કોઈ ડુપ્લિકેટ કરી શકે, છાપ ડુપ્લિકેટ થઈ શકે નહીં. એક ઝાડના બે પાન પણ એક સરખા નથી. એક વ્યક્તિની બે આંખ પણ એક સરખી નથી. એની વિશેષતાઓ જો વિચારીએ તો આ અજ્ઞાનીનો કોઈ કાળે એના કર્મ સરખા, એનો પુરુષાર્થ સરખો, એની ભવસ્થિતિ સરખી, એની કાળલબ્ધિ સરખી, એની સમજણ સરખી, એની વિચારશક્તિ સરખી, એનો ક્ષયોપશમ સરખો? જગતમાં અજ્ઞાની અનંત અને બે અજ્ઞાની સમાન નથી. જ્ઞાનીઓ કેટલા? સિદ્ધ કેટલા? સિદ્ધ અનંત, બે સિદ્ધ અસમાન નથી. કોઈ પણ બધા જ સમાન છે.